કોઈ પણ બાબતની અંદર ઓતપ્રોત થઈ જવું, એનું એનું નામ કહ્યું સહેજે સદગુરુનું દર્શન પામ્યું. અમે ગુરુ મહારાજના સાહજિક દર્શન પામ્યા, એમાં કોઈ દેખાવ નહીં, કોઈ દોડ નહીં, કોઈ દંભ નહીં, કોઈ અહંકાર નહીં, કોઈ વિકૃતિ નહીં, કોઈ સ્વાર્થ નહીં, માત્ર બસ સાહજિક ગુરુ મહારાજના દર્શન થાય. અને આપણે સાહજિક દર્શન આજે કેટલા સુંદર સંઘાર છે, આજે બાપજી કેટલા સરસ દેખાય છે, આ માળાઓ કેટલી સરસ છે. આજ તો ગુરુવાર છે ને, એટલે જુઓ ને સરસ રુદ્રાક્ષની માળા ધરી છે. અને શણગારની અંદર પણ જો ગુલાબી ગુલાબ પાદુકાની અંદર છે, ગુલાબના લાલ ગુલાબના હાર ધરાયા છે. કેટલો સરસ એ એ દર્શન થાય અને અહિયામાં ઉમંગ જાગે, દર્શન માટે લાલાયતા થાય, દર્શનને માટે અંદરથી એટલો બધો આનંદ ઉભરાય અંદરથી, એ સહજ બની જાય, સહજ બની જાય. એને કહેવાય સહેજે સદગુરુનું દર્શન પામ. અમને સાહજિક ગુરુ મહારાજના દર્શન મળ્યા થયા. ગયા હતા ને બાપજી, બેઠા હતા, જાળી ખુલ્લી હતી, બહુ સરસ દર્શન થયા. અને આજે તો એટલું સરસ હતું કે દર્શન કરવાની ખૂબ મજા આવી. સહેજે સદગુરુ દર્શન પામ. બસ આ રીતે સાહજિક દર્શનથી અંદર આનંદ અનુભવાય. અને એને માટે કહ્યું સદગુરુ મહારાજ આપે કેવા કેવા છો, પર ઉપકારી તમો છો, બધું જ ઉપકારને માટે, જગત માટે, માનવ માટે, માનવ જાત માટે, ભક્તો માટે, સેવકો માટે, પોતાને માટે કશું જ નહીં, પર ઉપકાર. પર ઉપકાર સહજ સ્વભાવ સંત, સહજ સ્વભાવ બસ સંત, સહજ સ્વભાવ ખગરાઈ, પર ઉપકાર સદા. બસ બીજાનો બીજાનું ભલું કેમ થાય, બીજાને આનંદ સુખ કેવી રીતે ઉપજે, એ સંત સહજ સ્વભાવ ખગરાવ. હે પક્ષીરાજ, આ સંતનો સહજ સ્વભાવ છે કે બીજાને પરઉપકાર, કોઈનું ભલું થાય એવું કંઈક કરવું. અને પરઉપકાર સાહજિક એટલે ભલે ને કોઈ દુશ્મન હોય, કોઈ ગાળ ભાણી ગયો હોય, છતાં એ આવે તો એનું ભલું થાય એવા આશીર્વાદ આપે. કોયલીમાં પ્રેમદાસજી મહારાજ હતા. કોયલીનું મંદિર તો જોયું છે, ગામથી દૂર છે. તેદા તો વધારે બગડો હતો, અત્યારે તો રિફાઇનરી થઈ છે. મહારાજ વૃદ્ધ અવસ્થા વાળા પ્રેમદાસ મહારાજ, અને રાત્રે ચોર બેઠા. તે મહારાજ રાત્રે ઊંઘ ના આવે અવસ્થા આવી, તે રાત્રે બેઠા બેઠા ભજન કરે, પથારીમાં બેઠા બેઠા ખખડાટ થયો અંદર. તે નામ સ્મરણ કરતા તાલી પાડતા પાડતા સહજ ભાવથી, નિર્દોષ ભાવથી અંદર ગયા. પેલા ચાર જણને જોયા, એટલે અત્યારે રાતે દર્શન કરવા વાત હોય શકે છે, આવો દાહે દર્શન કરવા આવો ને. સહજ સ્વભાવ. તે એમ કરીને પેલા ચોર કે બાબા હોય જાય જાવ કે છે, અમે દર્શન કરવા નથી, અમે ચોરી કરવા આવ્યા છે, હોય જાવ કે છે. મહારાજ પાછા જતા રહ્યા. પાછું થોડી વાર થઈ, સીધા થાળ આવેલો. ગામમાં એવો રિવાજ હતો અત્યાર સુધી, ગામમાં કોઈને ત્યાં પ્રસંગ હોય ને તો પેલો થાળ મહારાજ ને ત્યાં આવે, તો મહારાજના સંતો એને ત્યાં જમવા જાય. થાળ આવ્યો હશે. તે પછી એક તે દાડે માટીના વાસણ તો ક્યાંથી લાવવાના, સાધુના આશ્રમમાં. તે માટીના વાસણમાં ચાર લાડુ મૂકી અને કે જોઈ લ્યા, આયા છો ભલે પણ આ પ્રસાદ ખાઈને જજો કે છે. તે ચાર લાડુ એ બાજુ મૂક્યા છે, પાછા એને બેસી ગયા. પણ પછી પાછું સંત સ્વભાવ ને કેમ થયું, પાછો લોટો પાણી ભરીને તાડુ મૂક્યા, એટલે ખાઈને પછી આ પાણી પીને જજો, એમને જશે संत सहज स्वभाव पर उपकार, सहजिक संतनो स्वभाव के पर उपकार। એટલે પેલા ચારેય જણા ભેગા થઈ લાડુ ખાધો, પાણી પીધું, મારા તો પોતાના આસન ઉપર જઈને ભજન કરતા બેઠા હતા શાંતિ। પછી થોડી વાર પછી લાડુ ખાઈ પાણી પી આગા પાછા થયા, અને પછી કે છે કે બાવાજી તમે મારી બુદ્ધિ બગાડી, કે છે ચોરી કર્યા વગર પાછા જઈએ। એમને તો ચોરી ના થઈ એટલે બગાડી કહેવાય ને, પણ મારા જે તો સુધારી બુદ્ધિ। પર ઉપકારી તમો છો, અંતર્યામી છો આપ, હૃદયની વાતને જાણનારા છો અને જીવોનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છો। લોહ લક્ષ્મણને પારસ કરવા તમે આવ્યા હતા જુગમાં ફરવા, કડ્યું ઘાટ પીબામાં રસ ધરવા। એ તો ચોરી નિમિત્ત હશે, પણ અમને કઈક રસ્તે લાવવાના હશે મહારાજ, એટલે તે દર ચોરી કરવા બેહાડ્યા, અને મહારાજ પ્રસાદ આવ્યા, પ્રસાદ ખાધ્યા પછી બુદ્ધિ ફરી ગઈ, ચોરી કરવાને બદલે પગે લાગીને ગયા। પછી બીજે દિવસ સવારમાં એમ કે કંઠી બાંધો ને વાતથી મહારાજના સેવક, ચોરી નહીં કરી પણ સેવા કરીશ। સતગુરુ મહારાજ પર ઉપકારી તમો છો, અંતર્યામી આપ તો અંતર્યામી, ઘટઘટમાં બેઠેલા છો, દરેકના હૈયાની વાત જાણવા વાળા છો, તમે કોઈ સામાન્ય નથી, બધું જ તમને ખબર પડે છે પણ તમે બોલતા નથી। કોણ ભાગ્ય આવા ગુરુ મહારાજને પ્રાપ્ત કરવા, એ કોનું સદભાગ્ય છે? એના આંગણામાં બેસવાનું હોય ને એ આંગણાની ગોદ કેટલી હુંફાળી લાગે, અને એ આંગણામાં સંસ્કારના પારણા આપણા બંધાયા હોય, એ આંગણે સંસ્કારના પારણા જ બંધાયા, કેવો આનંદ આવે, કોણ ભાગ્ય હશે કે આટલો સત્સંગ મળે અને આટલો આનંદ થાય, આટલો દૂર બેઠાય એનો આનંદ લઈએ, તો આપણે ભાગ્યશાળી તો ખરા જ, જ્યાં બેઠા છે ત્યાં। એટલે કોણ ભાગ્ય હશે એમ પૂછ્યું તો કે આપણે અત્યારે છીએ બધાય, સહેજે સતગુરુનું દર્શન પામ્યું, આપણે તો સાહજિકતાથી ગુરુ મહારાજના દર્શન પામી શક્યા છીએ। જ્યારે શરૂઆતમાં મારા શ્રી પધાર્યા હશે, બિરાજ્યા હશે, ત્યારે આ માધેવવાળો રસ્તો તો એક સાંકડી નળી હતી, કાંટા હશે ખેતરાળું, શેઢા ઉપર કાંટા હોય અને તે દાડે રસ્તા આકરા હશે, આમ ખાડામાં ઉતરવાના ચડવાના, આ ઢાળ ચડવો પડે મંદિરનો, તો તે વખતે તો આકરું હશે, મહારાજ એકલી ઝૂંપડીમાં રહેતા હતા, આ કુવામાંથી પાણી જાતે ઉલે સીંચી સ્નાન કરતા અને પાણી પીતા, અને આજે જુઓ તો રાજસુખ જેવું છે, કોણ ભાગ્ય હશે? અને આજે ઝૂંપડી હોવાનું કહે છે કોઈને, તો એ ભાગ્ય છે। હંમેશા મહાપુરુષો જયારે ચાલે ને આગળ આગળ, ત્યારે એ રસ્તો કાંટાળો જ હોય, પણ એવો સાફ કરતા જાય, એવો સાફ કરતા જાય, પાછળ ચાલવા વાળાને કાંકરી ન હોય, કહો અત્યારે મહારાજ બેઠા હશે એ વૃક્ષ નીચે પર્ણકુટી બાંધીને, પાછું લીંપવાનું, કુવામાંથી પાણી કાઢવાના, એનાથી નાવા ધોવાનું, કપડાં ધોવાનું, અને પાછું ખુલ્લામાં, અત્યારે આટલી ટાઢ સહન ન થાય, તે એ ખુલ્લામાં ખેતરની ટાઢ કેવી રીતે સહન થાય, તડકો થાય। તો આજે તો કોણ એવો ભાગ્ય હશે કે આ સાહજિકતાના સદગુરુના દર્શન પ્રાપ્ત કરી શકે? ભલે મહારાષ્ટ્રીએ જે ભાવથી લખેલું છે, જે ભક્તએ લખ્યું કે અમને આવી સાહજિકતા મળી, સુખસાગરને જે જાણે તે મહાપદમાં જઈને માણે, તેને અમરલોકમાં પરમાણે, અમરલોક મૃત્યુલોક આ શરીર અને અમરલોક એટલે આત્મા. જ્યાં સુધી શરીર ભાવમાં રખડશો ત્યાં સુધી આત્મ શરીર લોક અલૌકિક લોક પૃથ્વી લોક, જયારે આત્માની અંદર નિરૂપણ રમણ કરીએ ત્યારે અમરલોક આત્મલોક. કે તો મરવાનું નહીં, જન્મવાનું નહીં, આત્મસુખ માત્ર, આત્માની સ્થિતિ પ્રાપ્ત કરવાની, તેને અમરલોકમાં પરમાણે એનું પ્રમાણ છે અમરલોકમાં બ્રહ્મલોકની અંદર. કેમ? કે જાતે જ બ્રહ્મ સ્વરૂપની અંદર આવી ગયા. હું આત્મા નથી, હું શરીર નથી, હું આત્મા પણ નથી, હું તો પરમ છું. ક્ષરમતી પેલી મેલી પરી, ક્ષર એટલે શરીર ભાવ કાઢી નાખ, અક્ષરમતી ઉરધાર આત્મભાવને ધારણ કર. પણ કહ્યું કે ક્ષર એટલે શરીર ભાવ છોડી આત્મભાવમાં જા, અને આત્મભાવથી ઉપર અક્ષરાતીત અલખ હરી. એટલે પછી તો આત્મભાવ છોડી દઈને બ્રહ્મી ભાવની અંદર મળી જવાનું. અને તે એ આત્મભાવ કયો અહીંયા આગળ એને અમરલોકમાં એનું પ્રમાણ થાય, પ્રમાણિત થાય કે ભાઈ અમર અમરત્વને પ્રાપ્ત થયા. શરીર ભાવ હશે ત્યાં સુધી મરવા જન્મવાની બીક તો રહેવાની, પણ જ્યાં આત્મભાવ પ્રાપ્ત થયો ત્યાં અમરત્વ આવી ગયું, ત્યાં વૈકુંઠથી પાર બ્રહ્મલોક આવી ગયો. એ આ બધાને લક્ષ્યમાં રાખીને કે સતગુરુ મહારાજ પરોપકારી તમો છો, આપનો એક એક શ્વાસ આપની એક એક ક્ષણ પર ઉપકાર માટે છે. બાકી તો એ બ્રહ્મ સ્વરૂપ પોતાના જ ની જે અવસ્થા છે એમાં બેસી રહ્યા હોય તો લીન થઈને શો વાંધો હતો, પણ એ ગિરનાર ઉપરથી ઉતરી આવી અહીંયા સુધી બિરાજી, પૂજાભાઈ ભગતની પૂજા પટેલની કેટલી સેવાઓ સ્વીકારી અને રહીને વચનબદ્ધ થઈને આ આપણા આટલા બધા ઉપર પરોપકાર કરવા માટે આવીને બેઠા. આટલા બધા જીવો જે કોઈ મહારાજના આશ્રિતો છે, જે કોઈ મહારાજને શરણે આવ્યા છે, બધાને માટે આટલે સુધી આવ્યા, નહીં તો ત્યાં પોતાના સ્વસ્વરૂપમાં બેસીને એ આનંદ લેતા હોત તો, આત્માનો આનંદ આત્માનુભૂતિ લેતા શો વાંધો હતો આત્મસુખ. પણ ના, એ અલખ નો અવતાર ત્યાંથી કમંડલ અથવા લઈ ગિરનારની તપસ્યાને છોડી તપોભૂમિને છોડી અહીં નડિયાદ સુધી પહોંચે અને પોતાના એ જંગમ તીર્થ પાછું અહીંયા સાવર તીર્થ બનાવીને પાછા પોતાના સ્થાને સ્વસ્થાને જતા રહે તો કેટલો મોટો ઉપકાર આપણી ઉપર અને કેટલા લાખો આશ્રિત ભક્તો જીવો ઉપર. જેટલા આવે બાપજી મારું આ દુઃખ છે, મારું આ કામ થતું નથી, મહારાજની ગાદીએ દીવા સામુ જોઈ ભાવથી પ્રાર્થના કરને બાધા, એનું કામ થઈ જાય, એનું દુઃખ દૂર થઈ જાય. તો બાપજીએ આ સ્થિતિમાં પણ સૂક્ષ્મ સ્વરૂપે પણ પર ઉપકારી તમો છો, કેટલા એના દુઃખ ફેરતા હશે, કેટલા એના જીવનની અંદર શાતા મળતી હશે, કેટલાની આંતરડી થરતી હશે મહારાજની સાનિધ્યમાં આવી, અને સૌના દુઃખ ટળે, આંતરડી ઠરે, આશ્વાસન મળે, શાંતિ મળે, તો પછીથી અંદરથી હૃદયમાંથી ઉદ્ગાર નીકળી જ જાય ને, પરોપકારી તમો છો, આપ તો પરોપકારી છો. સંત બિટપ સરિતા ગિરિધરની આ પાંચની બધાની કરણી કેવી? બધાની કરણી પરોપકાર. પરહિત હેતુ સબન કે કરણી, આ બધાની જીવન રોજની સી પરોપકાર હિત સબ કર કરણી, આ પાંચેવની બીજાનો ઉપકાર કરવા માટે જ એનું અસ્તિત્વ હોય. વૃક્ષ ઊભું હોય, તડતડકો વરસાદ સહન કરે, નીચેવાળાને બેસે ને છાંયો આપે, ફળ આપે, વિસામો આપે. સંત બેટા સરિતા નદી ભયા કરે, વયા કરે, પડ્યો હોય તો સ્નાન કરે, તરસ્યો હોય તો પાણી, અને કઈક મેલો ગયેલો હોય કપડા ધોઈને સ્વચ્છ. તો એ બધાનું અસ્તિત્વ સંત, વૃક્ષ, નદી, આ બધાનું પાંચેવનું અસ્તિત્વ માત્ર બીજાનું હિત કરવા પાછળ, બીજો કોઈ આશય કે કોઈ આવે એને વિસામો મળે, એને ચિતરતા મળે, એને તરસ છુપાય, એ ચાડો થાય, આ સિવાય બીજો કોઈ આશય નહીં. શું વૃક્ષે પોતાના ફળ પોતે ખાધા ખરા? નદીએ પોતાના જળ પોતે પીધા ખરા? કેટલા હું વયા કરું છું તો થોડુંક પી લઉં પાણી. વૃક્ષ એમ કે હું એક પગે જ ઉભો રહું છું ને આ બધું સહન, તો મારા ફળ ચાલે હું ખાઉં, કોઈ દિવસ ખાધું એને. એમ સંત જીવન પણ એનો એક એક શ્વાસ ને એનું જીવન આખું જ કર્તવ્ય. પરહિત હેતુ, બીજાનું હિત કરવું એ જ માત્ર હેતુ જેના જીવનનું લક્ષ્ય. અને એ જ રીતે અહીંયા આગળ ભક્તોએ ગાયું, પર ઉપકારી તમો છો આપ, તો તમે પર ઉપકાર ના દાતારી, ઉપકાર વહેંચ્યા કરે, લો લો લઈ જાઓ, જે આવ્યો એને ઉપકાર આપતા જાય, આપતા લેવાનું કશું માત્ર આપવા. તમે પર ઉપકાર ના દાતા છો, દાતા લાખો અબજો કરોડો રૂપિયા આપે એ તો સાહજિક છે, પણ ઉપકાર વહેંચ્યા કરવો, લઈ જાઓ. અને એ ઉપકાર કેવો? કોઈ પણ જાતની આશા વગરનો, સ્વાર્થ સિવાયનો. બાકી આપણે કોઈ કામ કરીએ તો એની પાછળ સ્વાર્થ હોય, આપી જશે ને પાછો ખૂબ દાડો આપણે કામ લાગશે, આપણો સગો તો છે ને, એને આપણો ફેરો તો ખાધો તો જ, કોક વાર આપણું કામ એ ઉકેલશે. આ સ્વાર્થ, એ સેવા ન કહેવાય, એ ઉપકાર ન કહેવાય, પરોપકાર ન કહેવાય. પણ જેની પાસે નિસ્વાર્થતા હોય, એની પાસે કોઈ પણ અપેક્ષા ન રાખે, હું આનું કામ કરું છું પણ એનો ક્યારેય મારે બદલો જોઈતો નથી. એકવાર કરમ સત્યાવન સાંજનો સમય હતો, આણંદ આવ્યા પછી બસ પકડવાની, બસ સ્ટેન્ડ ભીડ હતી, એક બસ, બે બસ, ત્રણ બસ, પાંચ છ બસો ભરી ભરી હોય, ચિકાર અડાય નહીં અને ઉપર ચડાય નહીં. પણ એક બસ સાતની એવી આવી કે આપણા હાથમાં જ હેન્ડલ આવીને ઉભી રહી ગઈ, કે આપણે ચઢવા ગયા તે એક વૃદ્ધ હશે, બિચારો ગબડી પડ્યો કે આપણે પાછા ઉતરી, હેન્ડલ છોડી દીધું, અને એને પાછળથી બગલમાં બે હાથ ઘારીને ઉભા કર્યા કે હંભળવાનો વારો આવ્યો, દેખાતું નહીં, બધું ઘણું કહ્યું, અહીં કહેવાય એવું નથી, ઘણું બધું કહ્યું, કઈ વાંધો નહીં ભાઈ, મેં કાકા તમે ઉપર પહેલા ચડો, પહેલા એમને ઉપર ચડાવ. એટલે ઝાડને પથરા મારે તો એ ફળ આપે, ઝાડને પથ્થર મારો તો ફળ આપે. ત્યાર પછી નક્કી કર્યું કે હવે કોઈ દાડો આ બાજુ બસમાં આવવું નહીં, જવું હોય તો સીધી બસમાં જવું, પણ આવી એની ધરાઈને પેટ ભરીને ગાળો ખાધી. તો પરહિત હેતુ સંબંધ કે કરે, એનો પરહિત કરવું એ જ એના જીવનનો હેતુ અને લક્ષ્ય, બીજું કોઈ લક્ષ્ય. તો અહીંયા મહારાજને માટે પણ કહ્યું કે આપ તો પરોપકારનું સ્વરૂપ છો, અને એના માટે પણ ઘણું બધું કહ્યું કે મહારાજ તમે પર ઉપકારના દાતા, એની મૂર્તિ સ્વરૂપ છો તમે, કઈ બીજું કહેવા પણ નથી. એટલે આવા સિદ્ધ અને જેને કહેવાય બ્રહ્મી દશા અવસ્થા જેને પ્રાપ્ત કરી છે, છતાં એ આ જગતમાં આવે આપણા બધાને માટે, અને આપણી ઉપર મહારાજનો ઉપકાર ઓછો છે. અને આ રીતે સત્સંગમાં મહારાજના સાનિધ્યમાં ના હોત તો ક્યાંય ભટકતા હોત ને? બહારની દુનિયા જુઓ છો ને, જે જે વ્યક્તિ મહારાજનો આશ્રિત થઈને મહારાજના સંબંધે બંધાયો એ કોઈક ને કોઈક રીતે બચ્યો હશે. કોઈક અડપલાથી, કોઈ કુટેવથી, કોઈ વ્યસનથી, કોઈ દુર્વિચારથી એ બચ્યો હશે. કેમ કે ભાઈ મહારાજને ત્યાં જઈએ છે, મહારાજના આવું આપણાથી ન થાય. તો મહારાજશ્રીના સાનિધ્યને મહારાજનો આશ્રય પણ આપણા માટે ઉપકાર બની ગયો. કેમ કે ખોટા કામથી આપણે દૂર રહીએ છીએ મહારાજના નામથી. મહારાજ આપણને દૂર સદબુદ્ધિ આપી રહ્યા છે, અને આપણે મહારાજના હયે આવું થાય ખરું. ખોટું કામ રસ્તે થતું હોય આપણે રોજ આવતા હોય ત્યાં ઉભું રહેવાય ખરું, કે આપણે આપણે ચાલો આપણો રસ્તો, આ કામ આપણું નહીં, આ રસ્તો આપણો નહીં, એમ કરીને આપણે છોડી. તો આ જે વૃત્તિ સદબુદ્ધિ સદવિચારમાં સ્થપાયો ને એ પણ મહારાજનો ઉપકાર. કોઈ પણ ખોટું કામ કરતા આપણને મહારાજનો આશ્રય અટકાવે, મહારાજ નું સાનિધ્ય આપણને એમ કે આ ખોટું છે ને, એ મહારાજનો મોટામાં મોટો ઉપકાર આપે કે પાપ ન થવા દે, દુર્વૃત્તિ ન થવા દે, અને સાચવે એટલે બાળકને જેમ સાચવે માં એવી રીતે સાચવે. તમે દાસને શિખરે ચડાવો છો, મેં કહ્યું તમે માતા પિતા મે સ્વજન કુલ કુટુંબ પંચ બંધુ સ્વમેવ યે નાતો જ્ઞાન બંધ. સાહેબજી આપણો નાતો છે ને આ સંબંધ, અમે તમારા છે ને તમે અમારા છો, એ જ્ઞાનનો સંબંધ છે. એટલે અમારાથી કઈ ખોટું તો થાય નહીં, થવા દોય નહીં, અને હોય તોય પાછો ખેંચી. બહુ સરસ વાત છે કે બાળકને ભૂમડું થયું હોય તો દુઃખ પીડાતું હોય, ડાક્ટર પાસે જઈને નસ્તર મુકાવતા બાળક ખૂબ રડે, પણ છતાં માં એને પકડી, ના ડાક્ટર સાહેબ નસ્તર મૂકી દો છો રડે, જદ્યપિ પ્રથમ દુઃખ પાવહી રોવહી બાલ અધીર, સો જનની ગનહી ને સો શિશુ પી. રડે ને પીડા થાય તો માં એને એ પીડા ને એ દુઃખ ને સહેજે ગણતરીમાં લે જ નહીં ને, ભલે દુઃખ ભલે રડે, છો રડતો મૂકી દો નસ્તર, હું પકડી રાખું છું, તમે પકડી રાખો, મૂકી દો. વ્યાધિ ના સહિત જનની એને એનો દુઃખ એનો પીડા રોગ દૂર કરવો છે ને, ગણતી ને સો શિશુ, એ શિશુ એ બાળકની પીડાને રડવાને નહીં નહીં લક્ષમાં લે, ભલે રડતું, બાકી કઈ માં પોતાના બાળકને રડવા દે, પણ વ્યાધિ નાશને માટે રડાવે તો ભલે રડે, પણ એને કડવું તો પાઈ જ દો. તો એમ ખોટા માર્ગે જવું હોય તો બાપજી આપને પાછા ખેંચી, એક વાર જરૂર પડે તો ઠોકરે ચડાવી દે, પણ એને પાડો પાછી પાછો આવશે. ન માને ને ત્યાર પછી પણ ઠોકર ખાધા પછી પાછો વળી જાય, બાપજી એને એમ પાછો લઈ ના. ઘણા એવા દાખલાઓ છે, ટ્યુટન વાગી જાગ્યા ત્યાંથી સવાર પાછા ફરો. આમ સતગુરુ મહારાજ પરોપકારી તમો છો, આપ તો પરોપકારી છો, અને અમારી ઉપર આટલા બધા ઉપકાર, એક એક ઉપકારને આપણે ભૂલી શકીએ નથી, ભૂલી શકીએ એમ નથી, એનું ઋણ ચૂકવી શકીએ એમ નથી. મહારાજના આશ્રિત થયા છે તો મહારાજનો ઉપકાર તો આપણે માથે છે, એ ઋણ છે, ગુરુ ઋણ. ગુરુ ઋણ કોઈ દિવસ ચૂકવી ન શકાય. જેમ માતા પિતાનું ઋણ જન્મ આપ્યો પાલ્યા મોટા કર્યા કે મા બાપ નું ઋણ પણ બાળક સંતાન ચૂકવી ના શકે. ગમે એટલું આપે, ભલે ને કરોડો ના બધું આપી દે લો આ ઋણ, પણ ઋણ પૈસાથી નથી ચૂકવાતું. એમ ગુરુ ઋણ પણ કોઈ વસ્તુથી નથી ચૂકવી શકતા. ગુરુ ઋણ ચૂકવવા માટે તો માત્ર સમર્પણ ભાવના, બસ આપને સમર્પિત છે, આપને જે સેવા લેવી હોય, જે કામ લેવું હોય તે આપણે, અને આપનો ઉપકાર અમારા જીવનની અંદર અમે ક્યારે વિસરી શકીએ? એટલા અગણિત ઉપકાર હોય, ગણા ગણાય. કેટલી બધી સ્થિતિમાંથી, દુરાચારમાંથી, કુવૃત્તિમાંથી બચાવી બહાર ખેંચી લીધા હોય. ના જવા દે, જવું હોય તો ના જવા દે. જેમ ઘરમાં નાનું બાળક રમતું થઈ ગયું હોય તો ઘરની આગળ ઝાંપલી બનાવી દઈએ, રમતું રમતું બહાર ના જતું, બહાર કઈ વટાઈ જાય, કચરાઈ જાય. એમ વાળી રાખે, એના પ્રત્યે ભાવ વાત્સલ્ય માટે પોતાનું કરીને રાખી. આમ ગુરુ મહારાજ તો પોતાના આશ્રિતોને પોતાના બાળકોની માફક સાચવતા હોય, પરોપકારી તમો છો. ને અને એવા પરોપકારી સદગુરુ મહારાજ કોને મળે, કોણ ભાગ્યવાન હશે?